एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
आपणी आजनी ज्ञान गोष्ठीमां आपणे वात करीशुं एक एवा सर्जक विशे जेमणे માત્ર આઇરિશ સાહિત્ય જ નહીં પણ આખા વિશ્વ સાહિત્ય પર એક ઊંડી છાપ છોડી છે, વિલિયમ બટલર યેટ્સ।
યેટ્સ 20મી સદીના ખરેખર મહાન કવિઓમાંના એક, નોબેલ પુરસ્કાર વિજેતા
અને નાટ્યકાર પણ। આપણી પાસે જે માહિતી છે એ જોતા તો લાગે છે કે એમનું જીવન અને કામ કેટલું બધું જટિલ અને અનેક સ્તરોવાળું હતું।
બિલકુલ સાચી વાત। યેટ્સ એટલે ખાલી કવિતા નહીં, એમ કહી શકાય કે એક આખું યુગ, એક સંઘર્ષ। તમે જુઓ 1865થી 1939 દુનિયા કેટલી બધી બદલાઈ ગઈ એ સમયમાં।
હા, વિક્ટોરિયન યુગ પૂરો થતો તો આધુનિકતાનો ઉદય, ટેકનોલોજી અને ખાસ તો આયર્લેન્ડની પોતાની ઓળખ માટેની જે મથાવણ હતી।
બરાબર, અને આ બધું જ યેટ્સના જીવનમાં, એમના લખાણોમાં દેખાય છે, પડઘાઈ છે એમ કહીએ તો ચાલે।
મને જે વાત સૌથી વધુ રસપ્રદ લાગીને એ યેટ્સની અંદરનો વિરોધાભાસ। એક તરફે રહસ્યવાદી કવિ, આઇરિશ પુરાણ કથાઓમાં ડૂબેલા, અને બીજી બાજુ આયર્લેન્ડના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે જોડેલા એક જાહેર વ્યક્તિ। આ બંને બાબતોને એમણે કેવી રીતે સાંકળી હશે?
અને એ જ એમની ખાસિયત અને સંઘર્ષનો મુદ્દો પણ છે। જુઓ, એ સમય જેવો હતો, એક તરફ બ્રિટિશ સામ્રાજ્ય, બીજી તરફ આઇરિશ રાષ્ટ્રવાદ ઊભો થઈ રહ્યો હતો।
હા,
યેટ્સ અને એમના સાથીઓ જેમ કે લેડી ગ્રેગરી, ડગલસ હાઇડ, આ બધાએ મળીને આઇરિશ લિટરરી રિવાઇવલ એટલે કે આઇરિશ સાહિત્યિક પુનરુત્થાનનું કામ ઉપાડ્યું।
જેનો હેતુ શું હતો? ખાલી સાહિત્ય પૂરતો જ?
નાના, એનાથી વધુ। ગેલિક ભાષા, એમની સંસ્કૃતિ, લોકકથાઓ, આ બધાને ફરી જીવંત કરવાનો પ્રયાસ હતો, આયર્લેન્ડની પોતાની આગવી ઓળખ બનાવવાનો।
એટલે એક રીતે સાંસ્કૃતિક અને થોડું રાજકીય અભિયાન પણ ખરું ને?
ચોક્કસ, પણ યેટ્સ ખાલી આયર્લેન્ડ પૂરતા સીમિત નહોતા, એમના પર યુરોપનો પ્રભાવ પણ સારો એવો હતો, ફ્રેન્ચ સિમ્બોલિઝમ દાખલા તરીકે।
હા, મલારમે, વેરલેન,
એ બધા। બરાબર, પ્રતીકો દ્વારા ગહેન વાત કહેવાની કળા, એનો પ્રભાવ એમની શરૂઆતની કવિતા પર દેખાય છે। પછી પેલી એસ્થેટિક ચળવળ હતી, કલા ખાતર કલા,
ઓસ્કર વાઇલ્ડ અને વોલ્ટર પેટરવાળી।
હા, એનો પણ થોડો પ્રભાવ, પણ યેટ્સ માટે કલા ક્યારે જીવનથી અલગ નહોતી રહી એ મહત્વનું છે।
આ બધા પ્રભાવો વચ્ચે એમનું પોતાનું ઘડતર કેવી રીતે થયું? એમના બાળપણ વિશે અને ખાસ તો સ્લાઇગો વિશે ઘણી વાત આવે છે।
હા, એ બહુ જ મહત્વનું પાસું છે। એમના પિતા જ્હોન બટલર યેટ્સ પોતે કલાકાર હતા, પણ થોડા સંશયવાદી બૌદ્ધિક પ્રકારના।
અને માતા?
માતા સુસાન પોલેક્સ ફેન સ્લાઇગોના વેપારી પરિવારમાંથી, તો પિતા પાસેથી બૌદ્ધિક જિજ્ઞાસા મળી, પણ માતા અને સ્લાઇગોએ એમને આઇરિશ લોકકથાઓ, પ્રકૃતિ, પેલું રહસ્યમય વાતાવરણ, એ બધું આપ્યું।
સ્લાઇગો એમના માટે ઘર જેવું હતું એમ કહી શકાય?
બિલકુલ, વેકેશનનું સ્થળ નહીં, પણ એમની કલ્પનાનું, એમના આત્માનું ઘર। એમની શરૂઆતની ઘણી કવિતાઓ સ્લાઇગોના દૃશ્યોથી ભરપૂર છે।
અને ભણતર, એવું લાગે છે કે સ્કૂલ કોલેજમાં બહુ મન નહોતું લાગ્યું એમનું?
સાચી વાત છે, અનિયમિત શિક્ષણ હતું, લંડન, ડબલિન, છેવટે કલા તરફ વળ્યા। ડબલિનની મેટ્રોપોલિટન સ્કૂલ ઓફ આર્ટમાં ગયા, પણ ચિત્રકળા કરતા શબ્દોમાં એમની પ્રતિભા વધુ ખીલી।
અને નાનપણથી જ પેલી ગુપ્ત વિદ્યાઓ, રહસ્યવાદ તરફ ખેંચાણ હતું।
હા, યુવાનીમાં જ ડબલિન હર્મેટિક સોસાયટીના સહસ્થાપક બન્યા। જ્યોર્જ રસેલ, જે એઈ તરીકે ઓળખાતા, એમની સાથે મુલાકાત થઈ અને પેલી હર્મેટિક ઓર્ડર ઓફ ધ ગોલ્ડન ડોન નામની ગુપ્ત સંસ્થા સાથે જોડાયા।
ઓ, એ શું હતું?
એ એક, એમ કહો કે રહસ્યવાદ, પશ્ચિમી ગુપ્ત પરંપરાઓ, જાદુ, પ્રતીકો, આ બધાનો અભ્યાસ કરતી સંસ્થા હતી। આ અનુભવોની એમના વિચારો પર અને કવિતાના પ્રતીકો પર બહુ ઊંડી અસર પડી,
અને અહીંથી જ એમના જીવનના અમુક બહુ મહત્વના સંબંધો શરૂ થાય છે, જેમાં સૌથી પહેલું નામ આવે મોડગોનનું।
હા, મોડગોન 1889માં એમની મુલાકાત થઈ અને એ યેટ્સના જીવન અને કવિતા માટે એક એકદમ નિર્ણાયક ક્ષણ બની રહી।
એમના વિશે થોડું જણાવશો?
ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા યેટ્સ, એમના પ્રેમમાં હતા, કેટલીય વાર લગ્નનો પ્રસ્તાવ મૂક્યો
પણ એમને ના પાડી.
દર વખતે હા, અને આ જે અપૂર્ણ પ્રેમ હતો એમાંથી યેટ્સની કેટલીક શ્રેષ્ઠ પ્રેમ કવિતાઓ જન્મી. પણ એમાં એક વેદના પણ છે, એક સંઘર્ષ છે.
કેવો સંઘર્ષ?
જુઓ, મોન્ટગોમરી સીધી રાજકીય ક્રાંતિમાં માનતા હતા. યેટ્સ કલા દ્વારા, સંસ્કૃતિ દ્વારા પરિવર્તન લાવવામાં માનતા હતા. આ જે તાણ હતી ને એ એમની કવિતામાં દેખાય છે. પેલી નો સેકન્ડ ટ્રોય કવિતા છે ને, એમાં આ ભાવ બહુ સરસ રીતે આવ્યો છે.
પ્રેમમાં ભલે નિષ્ફળતા મળી પણ સાંસ્કૃતિક ક્ષેત્રે એમણે મોટું કામ કર્યું, ખાસ કરીને પેલું એબી થિયેટર.
બરાબર, લેડી ગ્રેગરી અને જે એમ સિંઘ સાથે મળીને શરૂઆતમાં આઇરિશ નેશનલ થિયેટર સોસાયટી, જે પછીથી એબી થિયેટર બન્યું. આનાથી શું થયું કે યેટ્સ ખાલી કવિ ના રહ્યા,
હા વ્યવસ્થાપક બન્યા,
એક સંસ્થાના નિર્માતા બન્યા, આઇરિશ નાટ્ય પરંપરાના ઘડવૈયા બન્યા. આ મોટો બદલાવ હતો. એકાંતમાં રહેનારા કવિમાંથી જાહેર જીવનમાં સક્રિય વ્યક્તિ બન્યા.
અને પછી 1917માં જ્યોર્જી હાઇડ લી સાથે લગ્ન. આ લગ્ન પણ એમના સર્જન માટે બહુ મહત્વના સાબિત થયા, ખાસ કરીને અ વિઝન પુસ્તક માટે. પેલી ઓટોમેટિક રાઇટિંગની વાત શું છે?
હા, એ બહુ રસપ્રદ કિસ્સો છે, થોડો રહસ્યમય પણ. લગ્નના થોડા જ વખતમાં જ્યોર્જીએ અચાનક જાણે કોઈ બીજી શક્તિ એમના હાથ દ્વારા લખાવતી હોય એમ લખવાનું શરૂ કર્યું.
ઓ,
એને ઓટોમેટિક રાઇટિંગ કહે છે. યેટ્સે આ બધા લખાણો ભેગા કર્યા, એને સમજવાનો પ્રયત્ન કર્યો, વ્યવસ્થિત કર્યા, અને એમાંથી તૈયાર થયું પુસ્તક અ વિઝન.
એ પુસ્તકમાં શું છે?
એમાં ઇતિહાસ, માણસના વ્યક્તિત્વના પ્રકારો, બ્રહ્માંડના ચક્રો, આ બધા વિશેની એક બહુ જટિલ ફિલોસોફી અને પ્રતીક વ્યવસ્થા છે. ગાયર એટલે કે શંકુ આકારના ચક્રો, ચંદ્રની કળાઓ, આવા બધા પ્રતીકો.
આ બધું શા માટે? મતલબ આનો હેતુ શું હતો?
એની વચ્ચે કોઈક વ્યવસ્થા, કોઈક નિયમ, કોઈક પેટર્ન શોધવાનો આ એમનો પ્રયાસ હતો. એની ઉત્પત્તિ ભલે ગમે તેવી હોય પણ આ પુસ્તકે એમની પાછળની જે મહાન કવિતાઓ છે એને સમજવામાં ઘણી મદદ કરી.
એટલે કે અંગત જીવન, ફિલસૂફી, રહસ્યવાદ, બધું જ એમની કવિતામાં એકરસ થઈ ગયું હતું.
બરાબર. અને આ જરસામાં એમને જાહેર સ્વીકૃતિ પણ મળવા માંડી હતી. આઇરિશ ફ્રી સ્ટેટના સેનેટર બન્યા.
હા, 1922માં.
અને પછી નોબેલ પુરસ્કાર
1923માં સાહિત્ય માટેનો નોબેલ. સેનેટર તરીકે પણ એમણે શિક્ષણ, કલા, છૂટાછેડાના કાયદા, રાષ્ટ્રીય સિક્કાની ડિઝાઇન, આવા મુદ્દાઓ પર કામ કર્યું. નોબેલ પુરસ્કાર એ ખાલી યેટ્સની સિદ્ધિ નહોતી પણ નવા સ્થપાયેલા આઇરિશ રાષ્ટ્રની સાંસ્કૃતિક ઓળખને મળેલી આંતરરાષ્ટ્રીય માન્યતા હતી.
હવે એમની કવિતા અને શૈલીના વિકાસની વાત કરીએ. શરૂઆતની કવિતા, જેમ આપણે કહ્યું, રોમેન્ટિક હતી, આઇરિશ પુરાણ કથાઓ પર આધારિત હતી, ધ વોન્ડરિંગ્સ ઓફ ઓઇસિન જેવી, ખૂબ અલંકૃત, સ્વપ્ન જેવી. હા, પ્રી રાફેલાઇટ પ્રભાવવાળી, પણ પછી ધીમે ધીમે, ખાસ કરીને મોન્ટગોમરી સાથેના અનુભવો, આયર્લેન્ડની રાજકીય હકીકતો, આ બધાને લીધે એમની શૈલી બદલાઈ.
કેવી રીતે બદલાઈ?
વધુ સીધી બની, વધુ વ્યક્તિગત, વધુ ધારદાર. 1914માં રિસ્પોન્સિબિલિટીઝ સંગ્રહ આવ્યો, એમાં આ બદલાવ સ્પષ્ટ દેખાય છે. એમાં સપ્ટેમ્બર 1913 જેવી કવિતા છે.
એમાં શું છે?
એમાં આઇરિશ મધ્યમ વર્ગ, જે રાષ્ટ્રવાદ પ્રત્યે થોડો ઉદાસીન થઈ ગયો હતો, એના પર કટાક્ષ છે. જાણે જૂના નાયકોને યાદ કરીને વર્તમાન પર સવાલ ઉઠાવે છે.
અને પેલી ટૂંકી કવિતા અ કોટ, જાણે પોતાની જૂની શૈલીનો પોતે જ અસ્વીકાર કરતા હોય.
અરે હા, મેં મારા ગીતને એક કોટ બનાવ્યો, જૂની પુરાણ કથાઓમાંથી, ભરતકામથી ભરેલો.
પણ મૂર્ખાઓએ તેને પકડી લીધો. ગીત તેમને લેવા દો, કેમ કે નગ્ન ચાલવામાં વધુ સાહસ છે. શું પંક્તિઓ છે!
બરાબર. જાણે જાહેરનામું બહાર પાડ્યું કે હવે હું શણગાર વિના સીધી સચોટ વાત કરીશ. અને અહીંથી એમની પરિપક્વ કવિતાનો તબક્કો શરૂ થાય છે. આ સમયમાં એઝરા પાઉન્ડ જેવા આધુનિક કવિનો સંગ પણ થયો.
એમનો પ્રભાવ પડ્યો.
હા, પાઉન્ડે એમને એમની શૈલી વધુ સંક્ષિપ્ત, વધુ કઠોર બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. બિનજરૂરી શબ્દો કાઢી નાખવા કહ્યું. એની અસર દેખાય છે.
અને 1916નું ઈસ્ટર રાઇઝિંગ, એ ઘટનાની શું અસર થઈ એમના પર?
ઈસ્ટર રાઇઝિંગ, ડબલિનમાં બ્રિટિશ શાસન સામે જે સશસ્ત્ર બળવો થયો, એ યેટ્સ માટે આઘાતજનક હતું. જુઓ, તેઓ હિંસક ક્રાંતિના પક્ષમાં નહોતા, પણ જે લોકોએ બળવામાં ભાગ લીધો, જે શહીદ થયા, એમના માટે એમના મનમાં આદર પણ હતો અને દુઃખ પણ. એક જટિલ મિશ્ર ભાવ હતો
જે એમની કવિતા ઈસ્ટર 1916માં દેખાય છે.
બરાબર. ખાસ કરીને પેલી અમર પંક્તિ, અ ટેરેબલ બ્યુટી ઇઝ બોર્ન, એક ભયાનક સુંદરતાનો જન્મ થયો છે. આ એક જ વાક્યમાં કેટલું બધું આવી જાય છે. બળવાની વીરતા, એનું પરિણામ, એની ક્રૂરતા, બધું જ.
અને એ જ સમયની બીજી મહત્વની કવિતા, ધ સેકન્ડ કમિંગ.
હા, પ્રથમ વિશ્વયુદ્ધ પછીની જે અંધાધૂંધી હતી, યુરોપનું ભવિષ્ય ધૂંધળું લાગતું હતું, એની ચિંતા એમાં દેખાય છે. એની શરૂઆતની પંક્તિઓ તો આજે પણ લોકો વાપરે છે.
પેલી, થિંગ્સ ફોલ અપાર્ટ, ધ સેન્ટર કેનોટ હોલ્ડ,
મેર એનાર્કી ઇઝ લૂઝડ અપોન ધ વર્લ્ડ. વસ્તુઓ વિખેરાઈ જાય છે, કેન્દ્ર ટકી શકતું નથી, કેવળ અરાજકતા જગતમાં છૂટી મુકાય છે. જાણે ભવિષ્ય ભાખ્યું હોય એવું લાગે, નહીં?
હા, છે, આજના સમયમાં પણ કેટલી પ્રસ્તુત છે.
ખરેખર. પછી આવે છે ધ ટાવર અને ધ વાઇન્ડિંગ સ્ટેર જેવા સંગ્રહો. આને એમની સર્વોચ્ચ સિદ્ધિ ગણવામાં આવે છે.
હા, કહી શકાય. આ એમની સર્જનાત્મકતાનું શિખર છે.
અહીં અ વિઝન, ના પ્રતીકો, એની ફિલોસોફી, એ બધું કવિતામાં ઓગળી ગયું છે.
કયા વિષયો પર લખ્યું છે?
આમાં વૃદ્ધાવસ્થા, સમયનું વહેવું, કલાની શાશ્વતતા, ઇતિહાસના ચક્રો, આત્મા અને શરીર વચ્ચેનો સંઘર્ષ, બહુ ગહન વિષયો છે. સેલિંગ ટુ બાયઝેન્ટિયમ જેવી કવિતા.
એમાં શું છે?
એમાં કવિ કહે છે કે આ વૃદ્ધ શરીર હવે મારા માટે નથી રહ્યું, મારે તો બાયઝેન્ટિયમ જવું છે. બાયઝેન્ટિયમ એમના માટે કલા, કારીગરી અને આધ્યાત્મિકતાનું એક આદર્શ સ્થળ છે, જ્યાં સમયની અસર નથી.
એમની ભાષા અને શૈલી વિશે થોડું વધુ કહો. પેલી પેશનેટ સિન્ટેક્સ વાળી વાત.
હા, પેશનેટ સિન્ટેક્સ મતલબ કે ખાલી શબ્દોથી નહીં, પણ વાક્યની રચનાથી જ ભાવની તીવ્રતા ઊભી કરવી. એમની ભાષા સામાન્ય વાતચીત જેવી લાગે, પણ એમાં વાક્યો એવી રીતે ગોઠવાયેલા હોય કે એનો અર્થ બહુ જ ઊંડો નીકળે.
એટલે ઓછું બોલીને વધુ કહેવું.
બરાબર. સંક્ષિપ્તતા અને અર્થઘનતા. પરંપરાગત છંદોનો ઉપયોગ કરે, પણ એમાં આધુનિક સંવેદના ભળેલી હોય. અને એમની કવિતામાં હંમેશા એક સંગીત, એક લય, એક નાટ્યાત્મકતા હોય છે.
અને આ સર્જનાત્મકતા છેક અંત સુધી ચાલુ રહી, ખરું ને? લાસ્ટ પોએમ્સમાં પણ એવી જ શક્તિ દેખાય છે.
હા, ગજબની વાત છે. ઉંમર થઈ, સ્વાસ્થ્ય નબળું પડ્યું, પણ કલમ અટકી નહીં. કહેવાય છે કે એમણે શારીરિક અને સર્જનાત્મક શક્તિ પાછી મેળવવા સ્ટેઇનાક નામની એક વિવાદાસ્પદ ગણાતી સર્જરી પણ કરાવી હતી.
ઓહ.
અને અંતિમ કવિતાઓ જેવી કે ધ સર્કસ એનિમલ્સ ડિઝર્શન, એમાં જાણે પોતાની આખી કલાયાત્રા પર નજર ફેરવે છે. પ્રેમ, રાજકારણ, રહસ્યવાદ, આ બધા જ એમના વિષયો હતા, એના વિશે વાત કરે છે.
અને પેલી કબર પર લખેલી પંક્તિઓ, અંડર બેન બાલબેન માંથી.
હા, જે આજે પણ સ્લાઇગોમાં ડ્રમક્લિફ ચર્ચયાર્ડમાં એમની કબર પર કોતરેલી છે. કાસ્ટ કોલ્ડ આય ઓન લાઈફ, ઓન ડેથ, હોર્સમેન પાસ બાય.
જીવન પર, મૃત્યુ પર ઠંડી નજર નાખ, ઘોડે સવાર પસાર થઈ જા. કેવી અદ્ભુત અનાસક્તિ અને ગૌરવ છે આમાં.
બિલકુલ, એક સ્થિત પ્રજ્ઞ જેવો ભાવ છે.
તો યેટ્સનો વારસો અને પ્રભાવ કેટલો વ્યાપક રહ્યો?
શરૂઆતમાં અમુક લોકો એમને ખાલી સેલ્ટિક મતલબ કે આયરિશ પરિઘના કવિ માનતા, પણ ધીમે ધીમે ટીએસ એલિયટ, એઝરા પાઉન્ડ જેવા આધુનિકતાવાદના મોટા ગજાના સર્જકોએ એમની મહત્તા સ્વીકારી.
અને પછી
આજે તો એ અંગ્રેજી ભાષાના 20મી સદીના સૌથી મહાન કવિઓમાં સ્થાન પામે છે. એમના પછીના અસંખ્ય કવિઓ પર એમનો પ્રભાવ પડ્યો છે. આયર્લેન્ડમાં સીમસ હીની જેવા, અને બહાર ડબલ્યુ એચ ઓડિન, ટેડ હ્યુઝ, ઘણા બધા.
આજે યેટ્સ આપણને શું શીખવી શકે? એ શા માટે પ્રસ્તુત છે?
મને લાગે છે કે યેટ્સ જે સંઘર્ષોમાંથી પસાર થયા, કલા અને જીવન, અંગત અને જાહેર, પરંપરા અને આધુનિકતા, એ સંઘર્ષો આજે પણ આપણા બધાના જીવનમાં ક્યાંક ને ક્યાંક હોય છે. એમનો ઇતિહાસનો જે ચક્રીય દૃષ્ટિકોણ છે કે ઘટનાઓ ફરી ફરીને બને છે, એ પણ આપણને આજના સમયને સમજવામાં મદદ કરી શકે.
અને આટલી બધી અસ્થિરતા અને બદલાવ વચ્ચે પણ કલા દ્વારા, શબ્દો દ્વારા અર્થ અને સૌંદર્ય શોધવાનો એમનો જે પ્રયાસ હતો, એ ખરેખર પ્રેરણાદાયક છે.
ચોક્કસ.
એમનું એક બીજું વાક્ય પણ બહુ પ્રખ્યાત છે, શિક્ષણ વિશે. શિક્ષણ એ ડોલ ભરવાની ક્રિયા નથી, પણ અગ્નિ પ્રગટાવવાની ક્રિયા છે.
હા, કેટલું સાચું આજના સમય માટે પણ.
અને પેલી એમની શરૂઆતની કવિતા ધ લેક આઇલ ઓફ ઇનિસફ્રી, હું ઉઠીશ અને હવે જઈશ ઇનિસફ્રી જઈશ,
અને ત્યાં માટી અને વાસની એક નાની કુટીર બાંધીશ. એ જે શાંતિ અને સાદગીની ઝંખના છે એ તો ક્યારેય જૂની નથી થતી. આધુનિક જીવનની ભાગદોડમાં સૌને એવું લાગે.
તો આટલી બધી વાતો પછી આપણી આજની ચર્ચાના અંતે શ્રોતાઓ માટે કોઈ એક વિચાર.
આપણે જોયું કે યેટ્સ સતત વિરોધાભાસો વચ્ચે જીવ્યા અને સર્જન કર્યું. રહસ્યવાદ અને રાજકારણ, પ્રેમ અને કલા, વ્યક્તિગત અને ઐતિહાસિક, શું આ તણાવ, આ સંઘર્ષ જેમની સર્જનાત્મકતાનો મુખ્ય સ્ત્રોત હતો?
સારો પ્રશ્ન છે.
અને શું આપણે પણ આપણા જીવનમાં જે આવા આંતરિક સંઘર્ષો હોય છે એમાંથી કંઈક મૂલ્યવાન, કંઈક સાર્થક નિપજાવી શકીએ? કદાચ આના પર વિચારવા જેવું ખરું.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.